તારીખ 28/11/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 747 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 431
જગતના સર્વ જીવોને દુઃખનું પ્રયોજન છે. સર્વ જીવો સુખને ઈચ્છે છે. પહેલું વચન જ એ છે, પ્રયોજન નો મુદ્દો છે. જગતના બધા જીવો સુખ ને ઈચ્છે છે. સર્વ પ્રાણી સુખમાં રહેવા ઈચ્છે છે. સુખ પ્રાપ્તિ પાછળ સર્વ જીવો નું પ્રયત્ન છે.
સુખ જોઈએ છે,
સર્વ જીવો ની પ્રવૃત્તિ છે. નિર્વિવાદ વિષય છે,
બહુ સુખ,
બધાને સુખ જોઈએ છે. રમેશ ને માટે સુખ જોઈએ છે અને પૂરેપૂરું સુખ જોઈએ છે. કોઈને અધૂરું સુખ જોઈતું નથી, કોઈને ક્ષણિક સુખ જોઈએ છે એમ પણ નથી. એવા સુખ ને બધા જીવો ઈચ્છે છે. તેનું કારણ પણ એ છે, જ્ઞાનીઓએ એનું કારણ શોધી કાઢ્યું કે આત્માનો સ્વભાવ સુખ સ્વરૂપ છે. નિત્ય સુખ સ્વરૂપ સદા સુખ નું રૂપ છે, જેના સ્વભાવ છે એવું આત્મા છે. પોતાનું સ્વરૂપ એવું છે, એનું સ્વરૂપ હોવાથી પ્રત્યેક આત્મા શાશ્વત સુખ ને, કાયમી સુખ ને, પરિપૂર્ણ સુખ ને ઈચ્છે છે. આત્મા નિત્ય છે, અનાદિ અનંત શાશ્વત પદાર્થ છે અને એનું જ્ઞાન અને સુખ વગેરે જે સ્વભાવ છે એ પણ અનાદિ અનંત શાશ્વત છે. જ્ઞાન પણ સ્વભાવે આત્મામાં પરિપૂર્ણ છે, તેથી તેમાંથી કેવળ જ્ઞાનની દશા કેળવીને ઉત્પન્ન કરી શકાય છે. એ જ રીતે સુખ પણ આત્મામાં પરિપૂર્ણ હોવાથી સુખ પણ યોગ્ય ઉપાય કરીને અનુભવ કરી શકાય છે. એવા સ્વભાવ ને લીધે એમ કહેવાય છે, જગતના બધા જીવો સુખ ને ઈચ્છે છે. એવા સ્વભાવ ને લીધે ઈચ્છે છે. કોણ સુખ નો ઉપાય ઈચ્છતા નથી, એટલે કે જ્ઞાનીઓ જે સુખ નો ઉપાય બતાવે છે તેને ઈચ્છતા નથી. જગતના જીવો સુખ ઈચ્છે છે, પણ સુખના ઉપાય ને સુખના ઉપાય નું અજ્ઞાન હોવાને લીધે ઈચ્છતા નથી. અથવા સુખનો ઉપાય જે માયનો છે એ છોડવા ઈચ્છતા નથી.
બરાબર,
સુખ નો જે ઉપાય માન્યો છે એ ઉપાય બદલવા ઈચ્છતા નથી. એટલે સુખ પ્રાપ્તિ ના સાચા ઉપાય ને ગ્રહણ કરવા ઈચ્છતા
નથી.
સુખ ને ઈચ્છે અને સુખ ના ઉપાય ને ના ઈચ્છે. અહિયાં એમ કેવું છે કે સુખ નો જે સાચો ઉપાય છે એ સાચા ઉપાય ને ઈચ્છતા નથી.
બરોબર.
દુઃખ કોઈને જોઈતું નથી અને સુખ નો જે સાચો ઉપાય છે એ રૂચતો નથી એટલે ઈચ્છતા નથી. અથવા જગતમાં જેને સુખ માનવામાં આવ્યું છે અને એ પ્રાપ્તિના જે કોઈ ઉપાયો છે એમાં જ બધા જીવો લાગે છે, છતાં કોઈને સુખ મળતો નથી. કેમ કે જ્યાં એ સુખ લેવા જાય છે ત્યાં સુખ નથી અને તેથી સુખ પ્રાપ્તિનો એનો ઉપાય પણ સાચો રહેતો નથી.
બરોબર.
એ રીતે વિચારીએ તો જગતના તમામ જીવોએ અનુકૂળ સંયોગોમાં સુખ માન્યું છે અને પ્રતિકૂળ સંયોગોમાં દુઃખ માન્યું છે. પણ તે સંયોગોમાં સુખ છે કે નહીં આ વિચાર.
બરાબર.
લોકોનો જીવવાનો જે ટ્રેન્ડ છે એ એવો છે. સંયોગો મળે છે અને એથી સુખ મળે છે. પણ બુદ્ધિવાદીઓ એમ વિચારતા નથી, બુદ્ધિશાળીઓ એમ વિચારતા નથી કે ખરેખર સુખ ક્યાં રહ્યું છે.
બરાબર.
અથવા સુખ શું ચીજ છે, સુખ કયું તત્વ છે. સુખ નો તાત્વિક રીતે નિર્ણય નહીં હોવાને લીધે જે કઈ પરંપરા એ માનવામાં આવ્યું છે એ જ માની લેવામાં આવ્યું છે. અથવા અનાદિથી જીવની જે સુખના વિષયમાં ભ્રમણા છે એ ભ્રમણા એમને એમ ચાલુ છે, એ ભ્રમણામાં કોઈ ફેરફાર થયો નથી. બુદ્ધિવાદ નો જમાનો છે એટલું નહીં, મટીરિયાલિઝમ નો પણ જમાનો છે કે તમે અંધશ્રદ્ધાથી વાત કરો કે આત્મા આવો છે, આત્મા આવો છે, ભગવાન આવા છે, ફલાણું સ્વર્ગ આવું છે, શિલા આમ છે આમ છે, એ કઈ અમે માનીએ નહીં. દેખાડો તો માનીએ, એનું પ્રૂફ જોઈએ. જેમ ગતંગ ડાબે અને બત્તી થાય તો ઇલેક્ટ્રિક છે એ વાત નક્કી છે. ભલે શક્તિ પાવર દેખાતો નથી પણ એનું કાર્ય દેખાય છે, એટલે પાવરનો ઉપયોગ મટીરિયલાઇઝ થાય છે, એટલે એનું અસ્તિત્વ ન દેખાય તો સ્વીકારવામાં આવે છે. એમ આનું કઈક સુખનું કઈક દેખાય એવું તો હોવું જોઈએ ને. તો આપણે પૂછી શકીએ એમ છે કે સુખ તમે ક્યાં જોયું? પૈસાની નોટ ના કયા રજકણમાં સુખ છે?
સુખ છે
જો એનામાં સુખ હોય તો એના કોઈ પણ રજકણોમાં કાયમ સુખ હોવું જોઈએ. જે રજકોણો ના માંથી લોક બની એ પહેલા કોઈ રજકોણો બીજા ફોર્મમાં હતા કે
હતા,
જળ રસકણ ની રચનાઓ છે
ને, મકાન લીધું
કૃષિ જેટલા કાય બધા સાધનો શરીર કયા રજકણ માં સુખ છે એ નક્કી કર્યા વિના જો એમને એમાં સુખ માન્યું તો એ શું સુખ વિશેની અંધશ્રદ્ધા નથી. જેવું પોતાની જાતને અંધશ્રદ્ધામાં સામેલ કરવા માંગતા નથી એવા જે બુદ્ધિવાદીઓ કે બુદ્ધિશાળીઓ, એને આ પ્રશ્નનો ઉત્તર દેવો છે કે સુખ તાત્વિક રીતે તમે આમાં ક્યાં જોયું?
ક્યાં જોયું
હોય તો મળવાનો સવાલ છે, જ્યાં હોય ને ત્યાંથી મળવાનો તો સવાલ ઉભો થતો નથી.
બરાબર,
એટલે સુખ ક્યાંય નથી એ વાત સ્પષ્ટ થાય. છતાં કોઈ એમ કહી શકે કે અમને સુખનો અનુભવ થાય છે, જેમ કે ભાવતી ચીજ ખાધી ને અમને સુખ થયો, શેરડી ગળી લાગે છે ખાતા અમને સુખ થાય છે, સુખનો અનુભવ થાય છે, પછી એમાં સુખ માનવામાં અમે શું ભૂલ કરી? જેમ ગતિ થઈ એટલે ઇલેક્ટ્રિસિટી છે, સુખનો અનુભવ થયો માટે સુખ છે એ વાત અહીંયા લાગુ પાડીએ તો એને પૂછી શકાય એવું કે એ ખરેખર જો એમાં સુખ હતો તો એ સુખ ને તમે છોડ નહીં. સુખ માનીને ગ્રહણ કરવામાં આવે છે તે જ પદાર્થ ને છોડવામાં આવે છે એ સાબિત કરે છે કે એ પદાર્થ માંથી સુખ લેવાની જે કલ્પના હતી, ભ્રમણા હતી, એમાં વાસ્તવિકતા નથી.
બરોબર.
તો હજી બીજો પ્રશ્ન ત્યાં થાય એવો છે કે તો પણ સુખનો અનુભવ થયો એ ક્યાંથી થયો? અમને તો સુખ લાગ્યું એ હકીકત છે. મોક્ષ મિત્ર કે મને શેરડી ભાવે છે અને આ શેરડીની ગંદેરી ખાતા ખાતા મને સુખ થાય છે, આ એક હકીકત છે. તમે એમ કહો છો કે આ શેરડીમાં સુખ નથી, મને સુખ થાય છે એનું શું? હકીકતને તો નિવારી શકાય એવું નથી. ત્યારે એને પૂછવામાં આવે છે કે કઈ એવી ભૂલ તો નથી થતી ને કે જે અનુભવ થાય છે પર્યાય આત્મામાંથી આવે છે, જેનો અનુભવ થાય છે એની જે દશા એની જે હાલત એ તો જીવની પોતાની દશા છે, શેરડીની નથી. શેરડીની છે
નહીં, જળ છે.
છતાં એ જીવની દશાના સુખને શેરડીનું સુખ માનવામાં આવ્યું છે એમ તો નથી ને કાંઈ? તો કે એમ નથી, કેમ કે શેરડી નહોતો ખાતો ત્યારે સુખ નહોતું, શેરડી ખાતો તો ત્યારે સુખ થયું, માટે શેરડી થી સુખ થયું એ વાત કેમ ન માનવી? તો બરાબર બરાબર કરે કે ન
કરે?
તો કે તો હવે શેરડી નો આખો જો હિસાબ કિતાબ મેળવતા ટાળો મળતો નથી તો હિસાબ કિતાબ મેળવ છે માટે સાચો છે ને લેખો છે માટે સાચો છે એમ કોઈ માનતું
નહીં. બરાબર.
પ્રથમ તને શેરડી ખાવાની ઈચ્છા થઈ ત્યારે શેરડી હાજર ખાતો નહોતો. એ ઈચ્છા પોતે આકુરતા લઈને જન્મે છે.
બરોબર.
ઈચ્છા ની પૂર્તિ ન થાય તો આકુરતા તીવ્ર થાય છે અને ઈચ્છા અનુસાર સંયોગ થાય તો આકુરતા મંદ થાય છે. એ આકુરતા મંદ થઈ એને સુખ નો અનુભવ થયો. પદાર્થ ની ઈચ્છા અનુસાર પદાર્થ નો સંયોગ થતા ઈચ્છા બંધ થઈ ખરેખર એ દુઃખ છે. એ દુઃખ એટલા માટે છે કે એ પણ આકુરતા ની જાત છે અને એનો પુરાવો અને સાબિત એ છે કે તું એને પણ ત્યાગવા માંગે છે છોડવા માંગે છે. જો એ ખરેખર સુખ હોત તો વધુ ને વધુ તું ગ્રહણ કરત. પણ ખરેખર એ સુખ નતો. બીજી ઈચ્છાઓ તરત જ પાછી આકુરતાને તીવ્ર કરે છે અને જે કઈ સુખ માટેનો પદાર્થ પડ્યો છે એમાં તો ઉલટાની અરુચિ થાય છે કે હવે આ તો ન જોઈએ. એ જ બતાવે છે કે એ પદાર્થ ખરેખર સુખનું કારણ કે સુખ પ્રાપ્તિનું કારણ કે સુખનો દેનારો એ પદાર્થ નહોતો.
અધિકાર પ્રાપ્તિ અધિકાર પ્રાપ્તિ તો સુખનું કારણ.
અધિકાર પ્રાપ્તિ સુખ નું કારણ હોય તો જેને પ્રાપ્ત થયો એવા જે અધિકારીઓ એ સુખી હોવા જોઈએ. પણ પ્રાઇમ મિનિસ્ટર નું માથું તો ઠેકાણે રહેતું
નથી.
મોટા ભાગના મોટામાં મોટા અધિકારીઓ અધિકારમાં નાના મોટા ઘણા અધિકાર તો મોટા અધિકારમાં મોટું સુખ હોવું જોઈએ. જો એને સુખ હોત તો આ એની હાલત હોત
નહી.
સીધી વાત
છે.
ખરી વાત એ છે કે જગતના જીવો એ સુખ તત્વને અને દુઃખ તત્વને તાત્વિક રીતે નક્કી કર્યું નથી.
નક્કી કર્યું
અને તેથી સુખ માટે એદવા તદવા ગમે તેમ હાથ લે છે. ત્રણ બોલ્યા છે આવશે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધુ તે તો કહો. કુટુંબ ને પરિવાર વધતા વધવા પણ એ નહીં ગ્રહો. કારણ કે પોતાનું કુટુંબ અથવા જૂથ મોટું જોઈને કેટલાક સુખ માને છે, કેટલાક પૈસા વધે એટલે સુખ સમજે છે, કેટલાક સત્તા પ્રાપ્તિથી સુખ સમજે છે. એને એમ કે છે કે ન્યાય થી જોડે આમાં શું વિધમ કે તે સંયોગો વધતા તે સંયોગોના નિમિતે તને જે રસ વધ્યો એ સંયોગો પ્રત્યેનો રસ વધ્યો, એ રસમાં તે જે પરિણામ કર્યા એ પરિણામમાં તારો સંસાર વધ્યો છે.
બરોબર.
આ જ્ઞાનીઓએ એનો નિષ્કર્ષ કાઢ્યો કે એમાં તારો સંસાર વધ્યો છે અને તે શું ગુમાવ્યું છે, આ તો તને મળ્યું શું કે સંસારનું પરિભ્રમણ મળ્યું, તારું ગયું શું કે મનુષ્ય જન્મનો જે મનુષ્યપણાનો કિંમતી સમય છે એ તારો ગયો ગયો. લક્ષ્મી અધિકાર અને કુટુંબ પરિવાર પાછળ બરબાદ કર્યો એટલે એ તારો કાળ ગયો અને પરિભ્રમણ વધી ગયો. આ પરિસ્થિતિ કેટલો સુખી થયો,
અનંત દુઃખી થયો
કે ઘણા દુઃખમાં જવાનો એને લક્ષ્મી અધિકાર અને કુટુંબ વધતા ઘણા દુઃખમાં જવાના પરિણામ એને કર્યા એટલે ઘણા દુઃખ પ્રાપ્તિના ભવિષ્યના મોટા દુઃખોની પ્રાપ્તિના કારણ અહીંયા પાકા કર્યા. આ પરિસ્થિતિ થઈ સુખી થયો કે દુઃખી થયો?
દુઃખી થયો. હવે અમારે સાચો શ્રાપ કરવું છે.
જ્ઞાનીઓ જોવે છે આ મોટા મોટા ઉદ્યોગપતિ કારખાના અધિકારીઓ છે, જ્ઞાનીઓની નજરમાં એ બિચારા ઘણા દુઃખી દેખાય છે. ગુરુદેવ તો કહેતા કરોડપતિ બેહતા ઓળા જરા પાણી અહીંયા આગળ આવો સરખાઈના ચાપ ખા
મારીએ
ખાવા પડે તો વાંધો નહીં, પછી પાછળ બેઠા હોય તો કેટલું દુઃખ છે એની તમને ખબર નથી. અને જે તીવ્ર રસ વાળા પરિણામ થાય ભલે અનંત જીવો ની ઈચ્છા થાય પણ મારું કારખાનું બરાબર ચાલનો ભવિષ્યમાં કેવી ગતિમાં જશે એ જોઈને પણ જ્ઞાનીઓને કરુણા આવી છે કે અરે આ બિચારા દુઃખી 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 થઈ જશે, અત્યારે તો દુઃખી છે પણ ઘણા દુઃખમાં ધકેલાય
જશે.
અનંત કાળ નું અનંત દુઃખ વળી લેવાનું કાર્ય સત્પુરુષો કરતા
નથી,
વિવેકી પુરુષો એ કાર્ય કરતા નથી.
બરોબર.
પણ એનું ભવિષ્ય એનો વિચાર તે કદી
કર્યો? સાચું સુખ પ્રાપ્ત કરવું છે,
સાચું સુખ પ્રાપ્ત કરવું હોય કહે છે
દુઃખને
કોઈ ઈચ્છતું નથી પણ સુખના સાચા ઉપાય ને પણ ઈચ્છતા નથી, એટલે ઈચ્છતા નથી એટલે માનતા નથી. જગતમાં જ્ઞાનીઓ વિદ્યમાન છે, જ્ઞાનીઓ એટલે જેને આત્મામાંથી સુખનો અનુભવ કર્યો સુખાનુભૂતિ કરી તેવા જ્ઞાનીઓ વિદ્યમાન છે અને એ જ્ઞાનીઓ જે રીતે કહે છે તે માનતો નથી માટે તે સુખને ઈચ્છતો નથી. પોતાની મતિ કલ્પના પ્રમાણે ચાલવું છે જીવને, જ્ઞાનીની આજ્ઞા એને ચાલવું નથી. માટે તે સુખનો ઉપાય ઈચ્છતો નથી, પરંતુ દુઃખના ઉપાયમાં મિથ્યાત્વ આદિમાં નિરંતર લાગ્યા રહે છે. સુખનો ઉપાય સ્વીકારતા નથી, અને દુઃખનો જે ઉપાય છે મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર, એવા જે દુઃખના ઉપાય છે આદિમાં ત્રણે લઈ લે.
બરાબર,
દુઃખનો ઉપાય શું કે મૂળમાં દુઃખનો ઉપાય અજ્ઞાન અને મિથ્યાત્વ છે. એ અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે આચરણમાં અનેક દોષો, અનંત દોષોની પરંપરા ઉભી થાય છે, એને મિથ્યા આચરણ કહેવામાં
આવે
છે. આવ્યું છે
પ્રતિકો કરીએ તો
મિથ્યા તો સમ્યક સમ્યક પ્રકરતા મિથ્યાત્વ જાય.
બરોબર,
મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એ પરસ્પર સામે સામા શબ્દો છે, ભાવો છે.
બરોબર,
તો મિથ્યાત્વ જવા માટે સમ્યક્ત્વ થવું જરૂરી છે.
બરોબર,
એ સમ્યક્ત્વ નો વિષય પડતો કે સમ્યક્ત્વ પ્રાપ્તિ નો ઉપાય છોડી દે અને પ્રતિક્રમણ શું કોઈ પણ ક્રિયા કરે તો પણ એને સુખ મળતું નથી. આત્માનું કે સાચો માર્ગ એને સુખ પ્રાપ્તિ નો
મળતો નથી.
ભગવાને જે રીતે કહ્યું એ રીતે તારે ચાલવું છે કે તે નક્કી કર્યું એ રીતે તારે
ચાલવું છે. બરોબર છે, ભગવાને કહ્યું એમ
એવું બને છે. એક વિષયમાં પહેલા તો માણસ શીખવા માટે આવે છે, થોડોક એને ખ્યાલ આવે, પૂરો ખ્યાલ ન આવે, અધકચરો હોય ત્યારે શીખવનાર ને ની વાત ને ઉલ્લંઘન કરીને એ એમ કે છે કે હું કવિ બરાબર છે, તમે કયો છો એ બરાબર નથી. આ પરિસ્થિતિ અમને તો પ્રતિક્રમણ કર્યું એ તો ધર્મ થાય. અથવા કોઈ કે અમે દાન દયા કરીએ એમાં અમને, જાત્રા કરીએ એમાં ધર્મ થાય, કોઈ કે અમે આ શાસ્ત્ર વાંચીને એમાં ધર્મ થાય. જેને જેમાં ધર્મ માન્યો એ ક્રિયાને એ કરતો હોય છે, પણ એમાં વિચાર નથી કરતો કે સમ્યક્ત્વ પ્રાપ્તિ નું કોઈ આમાં મારું કાર્ય થઈ રહ્યું છે કે નહીં.
બરાબર,
એનો કોઈ વિચાર નથી કરતો, ફક્ત ક્રિયા કરે છે ને એનો સંતોષ માની લે છે. એમ માને છે કે આ ધર્મ થયો અથવા ધર્મનું ધર્મ પ્રાપ્તિનું કાંઈક કારણ થઈ ગયું, આમ કરતા કરતા મારા આત્માનું કલ્યાણ થશે, પણ એ રીતે કદી કલ્યાણ થતું નથી કે સમ્યક્ત્વાદી પ્રાપ્ત થતા
નથી.
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ વાત તો માન્ય છે,
માન્ય નિશ્ચિત.
તો પછી એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને છોડીને મોક્ષ માર્ગ રૂપ એ ભાવોને છોડીને બીજી બીજી વાતો ઉપર શા માટે વજન? અમે તો ઉપવાસ ના, અમે તો પૂજા છે, એવું શા માટે? અમે તો પ્રતિક્રમણ જ કરશું, એવું શા માટે? સમ્યક્ત્વાદી કરવા, અને એ સમ્યક્ત્વ થયું એ પ્રથમ સાચું પ્રતિક્રમણ છે.
સાચું પ્રતિક્રમણ, વાહ.
પ્રતિક્રમણ નો પાઠ ઓરડામાં બેસીને કે ઉપવાસમાં બેસીને કે મંદિરમાં બેસીને બોલે એ ખરેખર પ્રતિક્રમણ નથી. તો કોઈને પ્રતિક્રમણ કહે છે, પણ ખરેખર એ પ્રતિક્રમણ નથી. સાપ ગયા અને લીસોટા રહ્યા એના જેવું છે. પછી લીસોટા ને સાપ માને તો એ કઈ સાપ નથી. પ્રતિક્રમણ પ્રતિક્રમણ એટલે પાછું વળવું સેનાથી
સેનાથી
પ્રતિક્રમણ કરીને એવા ને એવા રીતે પાછા તો વળે કેટલા પ્રતિક્રમણ કર્યા આખી જિંદગી કર્યા એવા ને એવા છીએ કઈ ફેર નથી પ્રકૃતિ કેમ કે એને સંતોષ નહી નો કે આટલી ક્રિયા મેં કરી બસ પતી ગયો આપણે ધર્મ થઈ ગયો એને પોતાને મિથ્યાત્મનો અભાવ કરી એને સમ્યક્ત્વ કઈ રીતે પ્રાપ્ત કરવું એ પ્રકારના વિચાર સુદ્ધા પણ આવતો
નથી
વિચાર સુદ્ધા નથી આવતો એ સ્થિતિ થાય અને આત્મા ને સ્વરૂપ સ્થિરતા નું ચારિત્ર ઉત્પન્ન થાય એ ધર્મ છે.
કઈ રીતે ઉત્પન્ન એક વિધિ સમજાવો
એ આત્માને સમ્યક જ્ઞાન અને ચારિત્ર થવા માટે આત્માને ઓળખવો જોઈએ. ઓળખાણથી અનુભવ થાય છે. ધર્મ એક પરિણામનો વ્યાપાર છે. સમ્યક મિથ્યા તો પ્રતિપક્ષ છે, સંસાર મોક્ષ પણ પ્રતિપક્ષ
છે.
આપણે શું કરીએ છીએ કે જે વ્યાપાર કરવો હોય, જે ધંધો કરવો હોય એની જાણકારી પહેલા બરાબર કરવી હોય
કરીએ
કે બીજું કઈ
બરોબર એમ જ
એવું વાત સાચી. તમારા ઉપર વિશ્વાસ પણ છે, તમે કઈ મારો ભય પણ ન કરો. મને ભાઈ સાહેબ મને જાણી લેવા દે. જાણકારી કર્યા વિના કોઈને વેપાર કરવો આ સત્શાસ્ત્ર નો સ્વાધ્યાય એનો જે વ્યવહાર જે ધર્મની પરંપરામાં છે, દિગંબર પરંપરામાં તો એ ખાસ છે. ત્યાં જ્યાં મંદિર છે અત્યારે કોઈ કરતો નથી એવી જે વાત છે, પણ એ પરંપરા છે એ બહુ સમજીને ગોઠવેલી પરંપરા છે. તો એ સમજણ પહેલા કરી લે તારો આત્મા કેવો છે, એના ગુણધર્મો કેવા છે, એના વિપરીત અધર્મના પરિણામ કેવા કેવા છે અને એના અવિપરીત ધર્મના પરિણામ કેવા કેવા છે. વિપરીત પરિણામ ઉપજવાની કઈ રીતની વિધિ છે અને અવિપરીત ધર્મના પરિણામ ઉપજવાની કઈ રીતને કઈ વિધિ છે.
બરોબર
આટલું બરાબર એ સમજે અને એ સમજીને પછી એને પોતાના પરિણામમાં ઉતારે લાગુ કરે ત્યારે ધર્મ પ્રાપ્તિ થાય. આમ તો બહુ વ્યવસ્થિત વિષય છે, સત્શાસ્ત્રોમાં નિરૂપિત થયેલો એકદમ વ્યવસ્થિત વિષય છે કે આત્માનો ધર્મ આત્મામાંથી થાય છે, આત્માનો ધર્મ અન્ય પદાર્થમાં થતો નથી. જળ પદાર્થમાં જળ પદાર્થના પરિણામ અથવા અવસ્થા થાય છે, આત્મામાં ધર્મ ને અધર્મની અવસ્થા આત્મામાં થાય છે. પાપના પરિણામ જીવ જેમ કરે છે સ્વતંત્ર વ્યક્તિગત રીતે, એમ પુણ્યના પરિણામ પણ વ્યક્તિગત કરે છે, એમ ધર્મના પરિણામ પણ પોતાનો વ્યક્તિગત થાય છે. ધર્મ કોઈ સમષ્ટિગત પણ થતો નથી. ચાલો બધા ભેગા થઈને ધર્મ કરીએ એવો ધર્મ નો વિષય નથી. જેમ ઘણી પાપ પણ વ્યક્તિગત થાય છે, ધર્મ પણ વ્યક્તિગત જ થાય છે. એટલે એ ધર્મ કરવા માટે ધર્મ નો ધારણ કરનાર ધર્મી કે આત્મા કેવો છે એનો સ્વભાવ શું છે, એનો વિભાવ શું છે, એને ઓળખવા જોઈએ. ઓળખવા માટે તે ભાવોનો પરિચય કરવો જોઈએ. પરિચય વગર ઓળખાણ થતી
નથી.
અને જો ઓળખાણ થાય તો ઓળખાણની સાથે સાથે એના અનુભવની રીત હાથમાં લાગી જાય છે. કેવી
રીતે?
કે આત્મા જે અંતર તત્વ સ્વરૂપ છે, એ અંતર્મુખી તત્વ છે, એની ઓળખાણ થાય છે ત્યારે આ અવલંબન ને આધાર નો વિષય છે. એમ પરિણામ ને જેમ અન્ય પદાર્થ નું અવલંબન લેતા રાગ દ્વેષ ઉપજે છે, તેમ આ વિતરાગી પદાર્થ નું અવલંબન લેતા વિતરાગતા રૂપી ધર્મ ઉપજશે. આત્માને ઓળખીને એકાગ્ર થવું, જો કે ઓળખે એટલે એકાગ્ર થવાનું આપોઆપ છે, પણ ઓળખીને અટકી જાય એવું ન થાય એટલે એમ કે છે કે ઓળખીને એકાગ્ર. કેમ કે જેણે આત્માને ઓળખો તેણે એકાગ્ર થવાનો પ્રયત્ન કર્યો, અથવા જેણે આત્માને ઓળખો તેને આત્માના દિવ્ય ગુણોનો, આત્માના દિવ્ય સ્વરૂપનો એને મહિમા આવ્યો, અને એ મહિમાને કારણે તેમના પરિણામ તેમાં લીન થયા, નિમગ્ન થયા, મગ્ન થયા, અને તેથી એને ધર્મની પ્રાપ્તિ થઈ. આ એનો ટૂંકામાં ટૂંકો સીધે સીધો રસ્તો આ સત્પુરુષો એ પ્રસિદ્ધ કરેલો છે, જાહેર કરેલો છે. એટલે કહ્યું કે દુઃખના ઉપાયમાં મિથ્યાત્વ જ્ઞાનાદિમાં જીવો નિરંતર લાગ્યા રહે છે, પરંતુ સુખનો ઉપાય તો આત્માની સમ્યક શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે છે. એ ઓળખાણ થતા હું આવો છું એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ ઉત્પન્ન થાય તેને સમ્યક જ્ઞાન કહે છે. એવા જ પોતાના જે સ્વરૂપ પોતાને જ્ઞાનમાં ભાષણ જે સ્વરૂપ લક્ષમાં આવ્યું એનું અભેદ સ્વસંવેદન જ્ઞાન થાય તેને સમ્ય જ્ઞાન કહેવામાં
આવે છે.
અધિકારમાં સમયસારમાં એક ગાથા છે, એમાં એ વિષય લીધો છે કે અંગ પૂર્વ નું જ્ઞાન તે સમ્ય જ્ઞાન નથી, નવ તત્વ નું શ્રદ્ધાન તે સમ્યક શ્રદ્ધાન નથી, અને પંચ મહાવ્રતાદિ નું આચરણ તે સમ્યક આચરણ નથી. આચારંગ આદિ નું જ્ઞાન અંગ અંગ પૂર્વ માં આચારણ
ક્ષણ નથી,
જૈન દર્શન જૈન સંપ્રદાય ની વાત છે. આચારંગ આદિ શાસ્ત્ર તો જૈન સંપ્રદાય સિવાય ક્યાંય
છે નહીં.
નવ તત્વ ની શ્રદ્ધા નો વિષય પણ જૈન સંપ્રદાય સિવાય ક્યાંય છે નહીં. અને દીક્ષા અંગીકાર કરીને મહાવ્રત આદિ નું પાલન કરવું એ પણ જૈન સંપ્રદાય સિવાય છે
નહીં.
આમ કેમ કહો છો કે એ વ્યવહાર નહીં નો વિષય છે?
હાજી, વ્યવહાર નહીં નો વિષય.
એમ કે આચારંગ આદિ જે શાસ્ત્રો તેમાં જે ઉપયોગ જાય,
હાજી ઉપયોગ જાય,
તો એ શબ્દો છે, એ પુસ્તકો છે, અથવા શબ્દો છે, એ તો પુષ્કળ ની રચના છે. તેના અવલંબને ધર્મ થાય એ વાત નહીં, પણ એ આચારંગ આદિ શાસ્ત્રો એ જ ના પડે.
ના પડે
તો શાસ્ત્રો ની જ વાત છે,
હાજી
એમ ધર્મ નહીં થાય. એમ જ્ઞાન નહીં થાય, એ શબ્દ સ્વરૂપ નું જ્ઞાન થાય. આચારંગ આદિ નું જ્ઞાન તે શબ્દ સ્વરૂપ, તે શબ્દ શ્રુતિ નું જ્ઞાન છે, તે આત્મા નું જ્ઞાન નથી એમ કે છે. આ તો સ્વસંવેદન ઉપર છે. કેમ કે એ તો 11 સુધી તો અભવ્ય પણ કરે છે, અને 11 ને 9 પૂર્વ સુધી તો મિથ્યા દ્રષ્ટિ ને પણ હોય છે, છતાં એને પરિભ્રમણ માંથી એક આંટો પણ ઓછો થતો
નથી.
કેમ કે શબ્દ સ્ત્રુતને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન એ જળ ની પર્યાય ને અવલંબીને ઉત્પન્ન થયેલું
જ્ઞાન છે,
આત્માને અવલંબીને
નહીં.
ત્યાં સુધી ની વાત સમસ્તમાં સમસ્ત દ્રષ્ટાંત લીધો છે બંધધિકારમાં.
બરોબર.
કેમ કે જીવ બંધનો અભાવ કેમ કરી શકતો નથી, અને બંધનો અભાવ કરવા માટે અંગ પૂર્વ નું અધ્યયન કરે છે, મહાવ્રત પાળે છે, નવતત્વની શ્રદ્ધા કરે છે, તો પણ એને કેમ પરિભ્રમણ છૂટતું નથી એ પ્રશ્ન ઉઠે છે. કે બધું શ્રદ્ધાનો વિષય એક શુદ્ધ આત્મા છે, પોતાનું મૂળ પરમાત્મ સ્વરૂપ છે, એ પરમાત્મ પદ ની શ્રદ્ધા કરવાને બદલે નવ તત્વ આમ જ હોય એની શ્રદ્ધા બરાબર થઈ ગઈ તો કહે છે કે એ શ્રદ્ધા પણ ખરેખર સમ્યક શ્રદ્ધા નથી. બીજી તો વાત એક બાજુ રહી ગઈ કે દેવ ગુરુ શાસ્ત્ર અમે આ માનીએ છીએ ને આ નથી માનતા, એ વાત એક બાજુ રહી ગઈ. નવ પદાર્થ ની શ્રદ્ધા તે પણ ખરેખર વ્યવહાર નહીંથી શ્રદ્ધા કહી છે, ખરેખર નિશ્ચિત એટલે વાસ્તવિક નહીંથી એને શ્રદ્ધા કહી નથી. તો પોતાના સ્વરૂપનું શ્રદ્ધાન તે ખરેખર સમ્યક શ્રદ્ધાન છે, અને પંચ મહાવ્રતનું પાલન એ પણ મન વચન કાયાની ક્રિયાના નિમિત્તે થતા પરિણામ છે. મન વચન કાયાના નિમિત્તે એ મન વચન કાયા બધા જડ ઉપર છે, આત્માના આશ્રય આત્માના લીન થઈને ઉત્પન્ન થતું જે સમ્યક આચરણ તે મુક્તિનો માર્ગ છે.
બરોબર.
કેમ કે પંચ મહાવ્રતાદિ પરિણામમાં શુભ રાગની ઉત્પત્તિ છે, તેથી શુભ પ્રકૃતિનો બંધ થાય છે પણ મોક્ષ થતો નથી. જે પરિણામ બંધનું કારણ છે તે મોક્ષનું કારણ નથી. એક શુદ્ધ આત્મામાં લીનતા થતા અબંધ પરિણામ થાય છે, અથવા મોક્ષ માર્ગના પરિણામ થાય છે કે જેના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમર્થમાં સમર્થ પરિણામ બંધધિકારમાં
ઓળખવાની
રીત આવી છે, પણ એ આત્માને ઓળખે ત્યારે એને રીત મળી કહેવાય.
બરોબર.
બહેનો ને રસોઈ શીખવે 10-12 પર ના થાય ખાવા, એને કીધું મીઠું આટલું વાપરવું, મરચું આટલું નાખો, તેલ આટલું નાખો, વઘાર કરો, એમાં 10-15 ચીજ નાખવી હોય, આવડી ગઈ નો આવડી ગઈ. રસોઈ પકાવીને બરાબર તૈયાર કરે, અને એ રસોઈ જમતા સ્વાદિષ્ટ થાય તો એને આવ્યું
કહેવાય. બાકી ક્યાં માન્યું એને,
બાકી કઈ નહીં. જાણી લીધું એટલે આવડી લીધું એવું કઈ નથી. જાણ્યું એ જુદી વસ્તુ છે, ને આવડવું એ થોડીક જુદી વસ્તુ છે. ક્યારે શું કરવું, શેરો કરવો, એમ કે ગુરુદેવ શેરો દેતા રહે, સાદી ચીજ નથી. લોટ પાણી અને ઘી, ગોળનું પાણી, લોટ ને ઘી, આ ત્રણ નો શેરો બને. કેવી રીતે એ તો સમજવું પડે, આ એ શીખડાવી દીધું. પેલા લોટ ને શેકવો, શેમાં પણ પાણીમાં કે ઘીમાં, એમાંથી શેરો એમ અહિયાં લોકો એમ કે છે કે શાસ્ત્ર માં તો આ બધું આવે છે, અમારી રીતે કરીએ,
ચારિત્ર્ય કરીએ પેલા, પછી કરીએ,
પેલા અમે વ્રત સંયમ સંયમ તપ બધું કરી
લઈએ,
પછી વાંધો અમારી રીતે અમે કરીએ. તમે અમે કીધું છે કે નહીં આ બધું કરવાનું નથી કીધું, તું પાછળથી એ જ કરવું છે ને, આ પેલા કરી દીધું, ચાલો એમ
ના ચાલે.
જે રીતે જે વિધિએ જે કાર્ય થતું હોય એ રૂટીને એ જ વિધિએ થાય,
બરોબર.
એ વસ્તુનો સ્વભાવ છે, આ એક વિજ્ઞાન છે, ધર્મ છે, એ આત્મા વસ્તુ છે એનું વિજ્ઞાન છે ખરેખર. એમાં જે વિધિએ સુખી થવાનું કાર્ય થાય, સુખની પ્રાપ્તિનું કાર્ય થાય, એ જ વિધિએ થાય. અને બીજી રીત કરવા જાય તો એ માર્ગનું ઉલ્લંઘન કરે છે. અનંતા જિનેન્દ્રોએ જે માર્ગ પ્રસિદ્ધ જાહેર કર્યો એ માર્ગે ચાલવામાં વાંધો શું છે કે શું આડોડાઈ કરીને એમ કે છે કે ના હું આમ ચાલુ, હું આ રીતે ચાલુ, હું બીજી રીતે ચાલુ, હું આ રીતે ચાલુ, એ જીવની આડોડાઈ
આડોડાઈ.
એમણે અનુભવીને માર્ગને પ્રસિદ્ધ કર્યો છે કે અમે એમનો અનુભવ્યો છે, આ જ રીતે અમે સિદ્ધિ પામ્યા છીએ માર્ગની, અને તને એમ કહીએ છીએ કે તું આડો ચાલ્યા અને આ માર્ગે સીધો ચાલ, તો તને પણ અમારી જેમ સિદ્ધિ પ્રાપ્ત
થશે.
એટલે એમ કહે છે કે સુખ નો ઉપાય તો આત્માની સમ્યક શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં એકાગ્ર તેજ છે, તેને બદલે અજ્ઞાની જીવ બાહ્ય પદાર્થ મેળવીને તેનાથી સુખી થવા માંગે છે. શું છે દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષ ના હેતુ છે, મોક્ષ ના કારણ છે, એને પ્રાપ્ત કરવાને બદલે, એને સેવવાને બદલે સંસારના હેતુ જે પુણ્ય ભાવ છે એને જીવ સેવે છે. શું કરે છે કે બહારની બાહ્ય પદાર્થ મેળવવાની નીચે પૂર્ણ કરીએ, પૂર્ણ ગંધારા હોય તો પૂર્ણના ઉદયમાં સુખી થઈ, એટલે કે બાહ્ય પદાર્થો બધા સરખા મળે પૂર્ણના ઉદય. એ સંસારનો જે હેતુ છે એને મેળવવા માટે પૂર્ણ કરે છે, અથવા એને મેળવવા માટે બીજા પ્રયત્નો કરે છે, એનાથી કદી સુખની પ્રાપ્તિ થતી
નથી.
સુખનું જે તાત્વિક સ્વરૂપ છે કે નિરાકુરતા સ્વરૂપ જે સુખ છે એ નિરાકુરતા સ્વરૂપ સુખ અને આકુરતા સ્વરૂપ દુઃખ, આ વાત એને અંદરના આકુરતાના અનુભવથી સમજવી રહી, માત્ર શાસ્ત્રથી નહીં. પણ આકુરતા એક પક્ષ એની પાસે છે, પ્રતિપક્ષ એની પાસે નથી, સુખ નથી. નિરાકુરતા એ પણ નાસ્તિથી સુખની પરિભાષા છે, આકુરતા નહીં તે નિરાકુરતા નાસ્તિ કરી છે,
બરોબર.
પણ અસ્થિથી જે સુખ છે એનો એની પ્રાપ્તિ એનો અનુભવ નહીં હોવાથી એ સુખને એને જાણ્યું નથી, ઓળખ્યું નથી. અને આકુલતા રૂપ જે દુઃખ છે એમાં તીવ્ર આકુલતાને દુઃખ અને મંદ આકુલતાને સુખ માનીને એ તીવ્ર આકુલતા મટાડવાના ઉપાય કરીને મંદ આકુલતામાં અનંતકાળથી સમય નિર્ગમન કરે છે. આ પરિસ્થિતિ છે એને એમ કે છે કે આકુલતાનો અભાવ કરવાથી સુખ થશે,
વાહ વાહ વાહ,
આકુરતાનો મન કરવાથી સુખ નહીં થાય, પણ આકુરતાનો અભાવ કરવાથી સુખ થશે. એ આકુરતાનો અભાવ કરવા માટે સુખ સ્વરૂપે આત્માને ઓળખવા માટે જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવો
પ્રસિદ્ધ જે આત્માને જ્ઞાન લક્ષણ છે, પ્રગટ લક્ષણ આત્માને જે જ્ઞાન છે, એનાથી જ્ઞાન સ્વભાવે આત્માને ઓળખતા, એ જ્ઞાન સ્વભાવે આત્મા સુખ સ્વરૂપી છે,
સુખ સ્વરૂપી
એમ સાથે સાથે ઓળખાય છે.
બરોબર.
અને પોતાનું અનંત સુખ પોતામાં ભર્યું છે એ વાત એને સમજવામાં આવતા, અંદર માંથી સુખ લેવાનો પ્રયત્ન અને પુરુષાર્થ જાગૃત થશે, અને બહાર માંથી સુખ મેળવવાની એની વૃત્તિ છે એ ઓસરી જશે, વિરામ પામશે.
આકૃતાનો અભાવ કરવા માટે દેહ દમન ની જરૂર થઈ કે નહીં? ઇન્દ્રિયોના દમન કરવાની જરૂર થઈ?
બિલકુલ
નહીં. દમન એકાગ્ર કરી
દમન કરે તો શું થાય છે? દમન ન કરવું જોઈએ, શમન કરવું
જોઈએ. શમન કરવા માટે તપશ્ચર્યાની જરૂર પડે?
શમન કરવા માટે એની પહેલા સમજણ કરવી જોઈએ.
બરોબર.
શું છે ખરેખર તો શું છે, શમન શું ચીજ છે એમ સમજે તો આ પ્રશ્ન પૂરો થઈ જાય. શમન થવું એટલે એનો રસ તૂટવો.
બરોબર.
હવે રસ તૂટવા માટે શું કરે છે માણસ? કે જે નિમિત્તે એને રસ આવે છે એ નિમિત્ત નો એ ત્યાગ કરે, એમ તપશ્ચર્યા કરવા માંગે છે. જે નિમિત્તે એને રસ આવે છે એ નિમિત્ત છોડી દે, પણ એને એમ લાગે છે કે આ ત્યાગ કરું તો મારો રસ મળશે. રસ એવી રીતે નથી મળતો, કેમ કે રસ તો પોતાનો મટાડવો છે, ફેરફાર એને બીજી જગ્યાએ કર્યો છે. પાણી અહીંયા હોય તો અહીંયા ખોદવું જોઈએ પાણી મેળવવા માટે. પાણી અહીંયા હોય ને ખોદે બીજે તો પાણી ન મળે. એમ રસ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં રસ જો મટાડવો છે તો એને ત્યાં રસ મટાડવા માટે રસ શું કરવા જાય છે? આદિ જ્ઞાન લઈ ગયા ને કે જે પદાર્થમાં સુખ છે એ સુખ નો આભાસ, સુખ નો ભાસ છે એને લઈને અમારો સુખ જે છે, સુખ નું કારણ જોઈને રસ આવે છે, મતલબ રસ આવતો નથી. તો સુખ નું એ સુખ એમાં છે કે નહીં એ નક્કી કરશે.
બરોબર.
એમાં સુખ હોવા નહીં હોવા છતાં સુખ માન્યું છે તે રસ ઉપજવાનું કારણ છે. તો સુખ તો એમાં વસ્તુતા એ નથી. જો તને એનું જ્ઞાન થાય કે આમાં સુખ નથી તો ઓટોમેટિક એનો રસ નહીં આવે. એ પછી પદાર્થ રહેશે કે નહીં રહેશે એની સાથે તને સંબંધ નહીં. એ પદાર્થના સદભાવમાં પણ તને રસ નહીં આવે.
બરોબર.
એનો
સીધો હિસાબ છે.
એટલે જે જે જગત ની અંદર બાહ્ય ત્યાગ થી ધર્મ અને બાહ્ય ત્યાગ થી સંયમ, બાહ્ય ત્યાગ થી પરિણામ ની અંદર લાભ માનવામાં આવ્યો છે એ બહુ સમજીને એનાથી વાત ચાલતી. અને એવું જોવામાં આવે છે કે બાહ્ય ત્યાગ કરનારાઓ ને પ્રકૃતિમાં કઈ ફેર પડતો નથી, એની જ પ્રકૃતિ રહી જાય છે. દ્રષ્ટાંત લઈએ છે અમારા ભગોળી બાવાઓ થાય છે, લગ્ન બાવાઓ થાય છે, મંગલ બાજુએ છીએ, લગ્ને આપણે રહીએ છીએ, એવી રીતે લોકો નગ્ન લઈએ છે. કંગો ખાઈ ગઈ વસ્તીમાં ન આવે, વનસ્પતિ ખાઈ ગઈ જંગલમાં કાચે કાચે, ફળ ખાઈ ગઈ વનસ્પતિ ખાઈ ગઈ, એને એ શુકરવાય સ્થિતિએ પહોંચ્યા. જન્માતા ત્યારે કઈ એવી રીતે નહોતા જન્મ.
બરોબર.
એ તો અમુક ઉંમરે એને નક્કી કર્યું કે મારે બધું છોડી જંગલમાં જવું જોઈએ. પ્રકૃતિમાં જવું તો કઈ ફેર ન થાય. એને છંછેડાય
નહીં,
બતાવાય નહીં, ગડબડ બહુ મોટી થઈ જાય. એનું શું કારણ કે એને અંદરના ભાવનું શમન ઉપશમન કેમ કરવું એ વિશે એની પાસે, એ વિશે જૈન દર્શન એવી રીતે છે પહેલેથી કે બાહ્ય સંયોગોમાં ફેરફાર કરવાનો પરિશ્રમ કર્યા પહેલા તો અંતર્વૃત્તિમાં ફેરફાર કરવાનો પરિશ્રમ પહેલેથી
કરશું.
આપણે ત્યાં તો એવા દ્રષ્ટાંત છે, એ તો અનિયમિત. જનક વિદેહી જનક રાજા ને આત્મજ્ઞાન રાજ કરતા હતા, પણ વિદેહી દશામાં રાજ કરતા હતા, જનક વિદેહી કે અહિયાં પણ આપણે દ્રષ્ટાંતો અનેક છે. ઋષભદેવ ભગવાન નું આયુષ 84 લાખ પૂર્વ નું આયુષ,
મોટું આયુષ
83 લાખ પૂર્વ તો એ દ્રષ્ટ અવસ્થામાં રહ્યા છે. આત્મજ્ઞાન તો હતું જ, લઈને આવ્યા હતા સર્વા સ્થિતિમાંથી, આત્મજ્ઞાન લઈને આવ્યા હતા. તો 83 લાખ પૂર્વ સુધી એને બાહ્ય ત્યાગ ન કરવો એમ નક્કી કરેલું કઈ, એવું કઈ નથી. જ્ઞાન હતું એટલે નિર્લેપ હતા,
નિર્લેપ
હતા, એ જ્ઞાન કામ કરી શકે એમ, એ સમજ્યા વિના એમને વેપાર કરવો એનું નામ દમન છે, એ દેહ દમન છે. એમાં કશાય દબાયેલો રહે છે, દમનમાં કશાય દબાયેલો રહે છે, એ તપ મળતા એ પાછો
આવે છે.
જયારે સંગીત પ્રકારે ઉપસમાવેલા કશાયો શાંત થઈ જાય છે અને નિર્મૂળ થઈ જાય છે, એટલે એ રીતે આપણે કાર્ય કરવાનું.
સ્વરૂપ નું અવલંબન લેવો, સ્વરૂપે ભગવાન
સ્વરૂપે આત્મા, દરેક નો આત્મા મૂળ સ્વરૂપે નિર્વિકાર તત્વ છે, એમાં રાગ કે કશાય નો પણ મૂળ સ્વભાવ નથી.
અમે તો અજ્ઞાની છીએ ને,
ઓળખવાનું શા માટે કહ્યું કે આવો આત્મા છે, પોતે આવો છે એમ જયારે એને ઓળખાય છે ત્યારે એના અવલંબને નિર્વિકાર દશા થાય છે, એ રીતે સમજાય છે. આમ વિચાર લઈએ કે કેટલાક જીવો દેહ દમન કરે છે અને બાહ્ય પદાર્થોનો ત્યાગ કરે છે, તો એના પરિણામ ત્યારે શેનું અવલંબન લે છે એ પદાર્થોનો ત્યાગ કરીને?
છોડ્યું મેં, મારું છોડ્યું,
આ મેં છોડ્યું, આ મેં છોડ્યું,
મારું છોડ્યું,
આ મેં છોડ્યું, મારું હતું એ છોડ્યું, મારી મૂડી આપી દીધી, મારા પૈસા આપી દીધા, મારું બધું આપી દીધું, મારું બધું છોડ્યું,
બરોબર નહીં.
તો એના પરિણામ તે જ પદાર્થોને અવલંબીને હજી પ્રવર્તે છે.
હાજી,
જે પદાર્થોના ગ્રહણમાં તે પદાર્થોનું અવલંબન હતું, તે જ પદાર્થોના ત્યાગમાં તે પદાર્થોનું અવલંબન ચાલુ રહ્યું છે. બાહ્ય પદાર્થ નું અવલંબન છૂટતું નથી, એટલું તો નહીં, પણ જે પદાર્થની કિંમત આંકીને એ બાહ્ય પદાર્થ નું ગ્રહણ કરતો હતો, તે પદાર્થની કિંમત આંકીને એને બાહ્ય પદાર્થ છોડ્યા છે કે મેં તો 1 લાખ છોડ્યા, મેં તો 5 લાખ છોડ્યા, મેં તો 25 લાખ છોડ્યા, એટલે કિંમત તો એની એની રાખી. ત્યારે એમ કે છે કે એની કિંમત છે જ નહીં,
છે જ નહીં,
એની કિંમત તો તે અજ્ઞાન થી આંકે છે, એ જ અજ્ઞાન થી કિંમત આંકેલી રાખી તે, એમાં તો કોઈ મારા આત્માની કિંમત આવવાનો પ્રશ્ન રહેતો
નથી.
એટલે આખી રીત જુદી છે કે એ રીતે આગળ વધાતું નથી. પછી તો જે સ્વરૂપની સ્થિરતા વધી જાય છે, અંતરલીનતા વધી જાય છે, ત્યારે બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને થતી નથી, ત્યારે લોકો એમ સમજે છે કે આને બાહ્ય પદાર્થનો ત્યાગ કરી નાખ્યો છે. પણ અંદર શું કહ્યું એ લોકો સમજતા નથી કે અંદરમાં કેટલી સ્વરૂપની મગ્નતા અને સ્થિરતા હતી, ત્યારે આની આ વૃત્તિ ન થઈ અને વૃત્તિ ન થઈ તેથી પ્રવૃત્તિ પણ ન થઈ. એમ ખરેખર સાચી રીતે બાહ્યમાં પણ આપ આ રીતથી કાર્ય થવું જોઈએ, એના બદલે સ્વરૂપની લીનતા તો થાય નહીં, અને એકલું બહારમાં પ્રવૃત્તિ છોડે તો વૃત્તિ નહીં છોડે, નહીં છૂટે, પ્રવૃત્તિ છૂટશે પણ વૃત્તિ નહીં છૂટે. અને એક માણસ ભૂખ્યો હોય ને એને તમે ખોરાક ન આપો તો એનું શું હાલત થાય? તીવ્ર દુઃખી થાય કે ન થાય, એમ તમારા પરિણામમાં ઇન્દ્રિય વિષયોની ભૂખ ઉભી રહે, રસ ઉભો રહે, અને દમન કરીને તમે વિષય બંધ કરો, શું હાલત થાય? એ હાલત તમારી બગડવાની છે, સુધારવાનો પ્રશ્ન રહેશે. ગમે ત્યારે ઉછળીને બહાર,
ડબલ
ઉછળીને ડબલ બહાર આવશે. એટલે એમ કે છે કે ખરેખર સુખ ને અને દુઃખ ને તાત્વિક રીતે સમજવું જોઈએ, અને દુઃખ ને છોડીને સુખ મળવા જોઈએ.
દેવજી સિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ નો જય હો, વિતરાગી દિગંબર જી ના ધર્મ નો જય હો.